जुष्टौ मुक्तगणैर्निजाक्षरपदे दिव्याकृति सादरम् यो भक्तौ प्रगटिबभूवदया भाव संभव भीति भेदनम् सुख संपात करुणा निकेतनम् व्रतदान तप क्रिया फलम् सहजानंद गुरु भजे सदा प्यारा प्यारा मारा प्रभु श्री हरि दे साक्षात वालम स्नेह करीश हूं तमारा महिमा निवास मंगल मूर्ति सुखकारी हे मारा हैया नाहार आनंद थाय तुने निरखता थाय अतिशय ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नीलकंठाय नमो આજે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીભૂત આ ખંભાત ગામમાં જે મોટા મોટા સંતોની કર્મભૂમિ છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણે કૃપા કરીને જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજના નામથી પોતાનું અદ્ભુત સ્વરૂપ આપ્યું છે, બાલ દેશના સત્સંગને સુખીઓ રાખવા માયાતીતાનંદ સ્વામી જેવા સંતોએ જ્યાં પોતાની કર્મભૂમિ માનીને આખું આખું ઓગાળ્યું છે, એવી આ ખંભાતની ભૂમિને વંદન. વાલા ભક્તો, એવી આ ખંભાતની ભૂમિમાં ઘેર ઘેરથી વાલા વાલા ઘનશ્યામ મહારાજને શણગાર સજી અતિ વહાલ કરી અત્રે સભામાં સ્થાપનાર આ કુટુંબોને હું વંદન કરું છું. અહીંયા ઘનશ્યામ મહારાજનું સ્નેહ મિલન જોઈને મને અંતરમાં બહુ આનંદ થયો. હાલો લાડકવાયા રવિ સભામાં તમારે માટે બેસવાની વ્યવસ્થા અમારા આયોજકોએ કરી છે. મોટા માણસ આવે તમને ઊંચે આસને એમના મોભા પ્રમાણે આપણે વ્યવસ્થા કરવી પડે. અતિ ઉત્સાહી આ ખંભાતનો સત્સંગ છે. સર્વે કોમમાં ખંભાતમાં સત્સંગ છે અને ખબર નહીં આઈનું પાણી બહુ જોરદાર છે. આઈના સત્સંગ પ્રત્યે મને ઘણો વહાલ થાય છે, ભેદ થાય છે. આજે ભગવાન શ્રી હરિની ઈચ્છાથી ખંભાતના વાસણા આ બાજુના આ બધા ભક્તોના થોડાક યોગમાં રહેવાનું મહારાજે ગોઠવી આપ્યું. માટે આ આખાય ભાલના પ્રાણ સમાન ખંભાતને એનોય જાણે શ્વાસ હોય એવા જબરેશ્વર મહારાજને આ આખું પ્રગણું જાણે તમારી સત્સંગની શુદ્ધ ભાવનાને લઈને ઉજળું છે, એટલે અમારા જેવા સંતોને તમારા જેવા હરિભગતને રાજી કરવામાં હોશ રે ખરી. ગમે એવા કરાળ દાદરા હોય અને ગમે એવો તડકો હોય પણ જબરેશ્વરનું બળ રાખીને ચડી જાય. અને હું ભાર્ગવને કહું હો કે ભાઈ બાકી મેલીશમાં કેટલી દિલમાં ભાવના હોય હરિભગતને કે પોતાની પૂજાના હરિકૃષ્ણ મહારાજ લઈ અને સંતો અમારે આંગણે આવે, પગલા થાય, અમને કેટલો આનંદ થાય. એને ઘરે જઈને પૂછીએ સુખી છો ને, ભજન કરજો, મંદિર જાજો, એ વાત એને ભૂલાય. આપણા સંપ્રદાયના સાધુએ આ રીતે નાના નાના જીવને પણ ભગવાનમાં જોડીને મહા મોટા અક્ષર મુક્તો બનાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણની અને ભગવાન સ્વામિનારાયણના સંતોની એટલી બધી આ દુનિયા ઉપર કરુણા રેલાણી છે કે એની કરુણામાં કંઈક જીવના કલ્યાણ થઈ ગયા છે. સાધન કરે, તપ કરે, ધર્મનિયમ પાળે, ભક્તિ ભજનને પલોઠી વાળીને પ્રાણ રૂંધીને ધ્યાન ધરે, જેટલાના કલ્યાણ નથી થયા એટલાના કલ્યાણ સાધુની મીઠી વાણીથી, હૂંફથી ને પ્રેમથી થઈ ગયા છે. તો વાલા ભક્તો, તમારે ને અમારે કાંઈ છૂટક્યો થતો નથી. તમારે ફાળામ લખાવવું ન હોય પણ જબરેશ્વર અંદરથી ધક્કો મારે તો લખવું હોય એથી ડબલ લખાઈ ન જતું. એમ અમારે તમારે ત્યાં પધરામણીએ ન આવવું હોય, કથા ન કરવી હોય પણ ક્યાં જાય, જબરેશ્વર અંદરથી ધક્કો મારે તો કરવું પડે, એમાં કોઈનું હાલતું નથી. અને આપણે છે ને બીજું કાંઈ માનીએ ન માનીએ, થાય ન થાય, પણ એક નિયમ રાખવો, હે ભગવાન તારી મરજીમાં અમને વહાવજે. અમારી ના હોય તો ભૂહાડજે, હા હોય તો ભૂહાડજે, નાની હા કરાવજે ને હાની ના કરાવજે, તું બધું કરાવજે ને તારા અમને રાખજે. આ સત્સંગમાં કોઈનો અભાવ અમને આવે નહીં, કોઈના કોપના ભોગ બનીએ નહીં, હવની અમારા ઉપર અમી દ્રષ્ટિ રહે એવા અમારા વાણી વર્તન અને નિર્મળ જીવન થાય એવી હે જબરેશ્વર તારા પગ પકડીને અમે પ્રાર્થના કરીએ છીએ. વાલા ભક્તો, આજે આપની સમક્ષ ભગવાન સ્વામિનારાયણની કરુણા મારે ગાવી છે કે આપણા પ્રાણનાથ મહારાજે સત્સંગીને કેવા કેવા સંકટમાંથી બચાવ્યા છે, કેવી કરુણા રેલાવી છે. આ બધા જાણો છો, વિહારી લાલજી મહારાજનું એક પદ છે કે વાલા ભક્તિ ધર્મ સુત શ્યામ રે આવો જી અવતારી. બહુ રૂઢી વાત કરે છે કે હે અવતારી, હે ધર્મ ભક્તિના દીકરા, કરુણા કરો, અમારા અંતરમાં પધારો, પ્રકાશ કરો, અમારા હૃદયમાં શાંતિ ભરો. મહારાજ, આ લોકના અનેક દેશ કાળ કર્મ ક્રિયા સંઘ શાસ્ત્ર મંત્ર દીક્ષા એના જુદા જુદા ભાવોને લઈને આપણા અંતરમાં તપતો જે તાપ, નબળા દેશાદિક સંગાદિક સેવાય તો અંતર ડોળાય. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે તમે આવો, અમને અંતરમાં પધારી શાંતિનો સાગર લહેરાવો. સબ મિલકે હમ ગાયેંગે, ભગવાનને પધારવાની પ્રાર્થના કરશું, બરાબર. બહુ કરુણા ભીનું આ પદ છે. આ પદની વ્યાખ્યા આ ખંભાતમાં કરીએ છીએ પણ હું એકલો ભગવાનને પ્રાર્થના કરું તો મારી સાંભળે નહીં. આપણે બધા સમૂહમાં ભેગા થઈને ઠાકોરજીને અરજી દઈ, સમજાણું, તો ભગવાન શ્રી હરિ બહુ રાજી થાય. સમૂહ પ્રાર્થના જીવને બહુ ફાયદો કરે છે. પદનો ઉપાડ મને જે પ્રિય શબ્દ છે ને એનાથી થાય છે. વાલા, મારા ઠાકોરજીનું નામ મેં પાડ્યું છે વાલો, વલ્લભ. વાલાનો અર્થ થાય પ્રિય, પણ આપણો દેશી શબ્દ વાલો, મારો વાલો. તો આ પદ છે ને એ મને પ્રિય એવા શબ્દથી પ્રારંભ થાય છે. કે વાલા ભક્તિ ધર્મ સુત શ્યામ રે આવજી અવતારે,
કે વાલા ભક્તિ ધર્મ સુત શ્યામ રે આવજી અવતારે.
પ્યારા છો પ્રભુ, હે પ્યારા છો પ્રભુ, પૂરણ કામ રે સુણો વિનતી મારી. હે પ્યારા પૂરણ કામ, મારી વિનંતી સાંભળો, પધારો અવતારી પધારો. જીવનમાં જ્યારે આપણને મુશ્કેલી આવે, આપણા પ્રયત્નથી તે મુશ્કેલીને આપણે સંકેલી શકીએ એવી સ્થિતિમાં ન હોઈએ, ત્યારે પ્રાણનાથ પરમાત્માને પ્રાર્થના કરીએ કે મહારાજ દયા કરો, આપ સિવાય આનો ઉકેલ કોઈથી થાય એમ નથી નાથ. અરે કષ્ટ ઘણું દેખી દાસનું, કાયર ન થાશો કૃપા. હે વાલા, તમારા સેવકનું કષ્ટ જોઈને જો તમે કાયર થઈને બેહી રહો તો અમે કોને શરણે જઈશું, અમે કોને કહેશું? અમારે તમારા સિવાય બીજો કોઈ ધણી નથી. અમે જેના થયા હોઈએ, જેના થઈને રહ્યા હોઈએ, જેને માટે જીવ્યા હોઈએ, એ ખુદ અમારી રક્ષા કરવા જો ઊભા ન થાય અને કાયર થઈને બેસી રહે તો અમારને કોણ બચાવે? દ્રૌપદીના ચીર તણાતા હતા અને પાંડવો એઠું જોઈને બેસી રહ્યા કે એની ઘરવાળીને એની હામે બીજા લોકો નગ્ન કરતા હતા, તો એ દ્રૌપદીને કોણ બચાવે ભાઈ? પરમેશ્વર સિવાય ક્યાં જાય? એમ હે પરમેશ્વર, અમે તમારા સિવાય કોને પોકારીએ? માટે હે નાથ, કાયર ન થશો, ઉઠો, અમારે ત્યાં પધારો, અમારું કાર્ય સુધારો. મહારાજ, કષ્ટ ઘણું દેખી દાસનું, કાયર ન થાશો કૃપા. એ જ જીવ કોટી મુક્ત કોટી ના તમે રસિયાજી છો કોટી મુક્ત કોટી ના તમે રસિયાજી છો રખવા. અનંત કોટી બ્રહ્માંડના તમામ જીવ અને મુક્ત થઈ ગયેલા તમામ ધામના મુક્ત આ બધાયના તમે એક જ રખવાળ છો. ભલે એ લોકો માયાથી પર થઈ ગયા, પણ તમે જો એને આનંદ ન આપો, તમે જો એની તમારી માયા થકી રક્ષા ન કરો, કષ્ટથી રક્ષા ન કરો, તો એ પણ ક્યાંય સુરક્ષિત રહી શકે જ નહીં. તમે જ બધાના રક્ષક છો, પોષક છો, પ્રેરક છો, ધારક છો, પ્રકાશક છો, નિયંતા છો. તમારા સિવાય બીજો છે કોણ? અમે કોને આગળ જઈને કહીએ? માટે હે પરમેશ્વર, પધારો, અમારું કાર્ય સુધારો. એક વાત છે નાની એવી, વ્રજની ભૂમિમાં એક ભગત હતા. પરમેશ્વરની બહુ ભક્તિ કરતા હતા, પૂજા પાઠ કરતા, નિયમ પાળતા. પણ ભગવાને એની કાંઈક પરીક્ષા લીધી, ધક્કા ઉપર ધક્કા આવતા એટલી બધી પરિસ્થિતિ નબળી થઈ ગઈ કે ખાવાને માટે ઘરમાં દાણો ન રહ્યો. ગમે એટલી મહેનત કરે, ગમે એટલા ધંધા બદલે, પણ ક્યાંય મેળ જ પડે નહીં. વૈરા છોકરાને ખવડાવવું હું, પેટ તો ટાણું થાય એટલે માગ્યા વગર રે નહીં. પેટ આપણી શરમ રાખે નહીં કે તારા ઘરમાં નથી તો ચાલ હું ઠંડુ રહું. ભગતને બહુ મુશ્કેલી આવી. ભગત સર્વમંગલ નામનો પાઠ કરતા હતા, ગાયન. એમાં ભક્તવત્સલાય નમઃ, કે ભગવાન ભક્તવત્સલ છે, પોતાના ભક્તની ઉપર ભગવાનને બહુ પ્રેમ છે. ભક્ત દુઃખી થાય તો ભગવાનથી સહન થતું નથી. પણ ભગત ઘણા સમય સુધી આવાનાવા દુઃખી રહ્યા. એક દિવસ પાઠ કરતા હતા અને આ મંત્ર આવ્યો, ઓમ ભક્તવત્સલાય નમઃ. એટલે આના મનમાં એમ થઈ ગયું કે આ બધું કોકે લખલા લખી નાખ્યું છે, શું ભક્તવત્સલ. પડખે જ પેન પડી હતી. ભક્તવત્સલ નામ ઉપર ચેપો માર્યો કે આ નામ રાખવાની જરૂર નથી, કાઢના. પછી પોતે મૂકીને વિયોગ્ય મજૂરીએ એ પોતાના નામ ઉપર જ્યારે ચેકો પોતાના ભક્તે માર્યો તે ભગવાન અલબલી ગયા. એટલે આ કરીને કાંઈ એણે એટલે મારું નામ ભુવાડી નાખ્યું. અને કોઈનું નામ ભુવાડી નાખો એટલે કાંઈ સહન થાય? ઠાકોરજી સીધાની લારી લઈને આવ્યા, ઘી, ઘઉં, બાજરો, ચોખા, તલ, ધાણા, જીરું, મરચું, ચટણી, મુરબ્બા બધું લઈને આવ્યા. બોલો, કોઈ વાતે બાકી નહીં, આખું લારું ભરીને આવ્યા. હલો, ફલાણા ભગતનું ઘર આ? પત્ની કહે છે, હા. કે તમારા પતિ ક્યાં છે? તો કે તો બહાર ગયા છે. તો કે આ બધું સીધું ઉતારી લો. તો કે ભાઈ આ કોકનું હશે, અમે મગાવ્યું નથી. તો તમે નથી મગાવ્યું, તમારા પતિએ મગાવ્યું. કે મારા પતિ પાસે આટલા પૈસા જ નથી કે આટલું સીધું લાવે, જિંદગીમાં નો મળ ખાય. હા, કોકનું છેઠિયાનું હશે, સુખી માણાનું. અને એને ત્યાં કાંઈક એના લાડકવાયા દીકરાના લગ્ન હશે, તે આટલું બધું મગાવ્યું હશે, બાકી એ ન મગાવે એટલું બધું. માટે લારી જવા દો. ઠાકોરજી કે હું કહું એમ કરો, આ એમણે જ મગાવ્યું છે, આ બધું સીધું ઉતારી લો. ત્યારે એની પત્ની કહે છે કે ભાઈ તમે ભૂલ નથી ખાતા ને? તો કે ના, મને પાકી ખાતરી છે. તો કે મારા પતિને તમે ઓળખો છો? બહુ સારી રીતે ઓળખું છું. ઠીક, તમારું નામ શું? તો તમારો પતિ મારું નામ સારી રીતે જાણે. તો પણ તમને કહેવામાં વાંધો શું છે? કારણ કે જુઓ, તમે પૂછો છો તો કહો. તમારા ધણી કદાચ મારું નામ પૂછે કે કોણ સીધું દઈ ગયું હતું, તો એને એટલું કહેજો કે તમે આજ હવારે જે નામ ચેક્યું છે ને એ પોતે સીધું દઈ ગયા છે. બૈરીને કાંઈ ખબર નથી, આટલું કહી દેજો પ્લીઝ, સીધું ઉતારી. એટલે સીધું બધું ઉતારી લીધું. ભગવાન જતા રહ્યા. ચલો ભાઈ ઘરે આવ્યો, આ બધું જોયું, પત્નીને કહ્યું કે આ બધું શું? તો કે વળી મને પૂછો છો, તમે મોકલાવ્યું છે? તો કે મેં નહીં મોકલ્યું. તો તમે લારીને માણસ મોકલ્યો નહોતો? તો કે ના. તો ઉતારી કોણ ગયું? તો ખબર નથી. પણ નામ પૂછાય કે નહીં? તો કે નામ પૂછ્યું પણ કીધું નહીં. નામ ન કહ્યું, એમને માણસ ઉતારી જાય કોઈ? કાંઈ ન કીધું. તો એટલું કીધું કે તમારા પતિને એટલું કહેજો કે મારું નામ તમે હવારે ચેક્યું તું એ છે. બોલો, અલબલી ગયો. ક્યારે મેં ભગવાનનું નામ ચેક્યું? હું શ્રદ્ધામાંથી ડગી ગયો. સીધી પોક મેલી. એની પત્ની કે તમે એટલા બધા રડો જ શા માટે? એટલું બધું સીધું આપી ગયા છે કોક. થકે દુઃખ તો મને એ વાતનું છે કે હું મારા ભગવાનની ભક્તિમાંથી, નિશ્ચયમાંથી, શ્રદ્ધામાંથી, વિશ્વાસમાંથી ડગી ગયો. અને મારા ઠાકોરજીને પોતાને આ સીધાની લારી લઈને અહીં સીધું દેવા આવવું પડ્યું. તમે શું બોલો છો કે એ જે આવ્યા હતા ને એ ભગવાન હતા? તું ભાગ્યશાળી ને હું અભાગ્યો. મને દર્શન થયા નહીં, તને દર્શન નહીં, ભગવાન અરે વાત કરવા મળી. હવે ભગવાન હતા એમ તમે છેને લઈને કહો છો? એ ભગવાન હતા એમ તમે કેવી રીતે જાણી ગયા? તમે જોયા નથી, વાત તો મેં કરી છે, મને તો ખબર પડી નથી. તો ગાલા મંદિર એ સર્વમંગલ નામાવલીની ચોપડી કાઢી અને ભક્ત વત્સલાય નમઃ મંત્ર આવ્યો. તો કે આ જો, તકાને ચેક્યો કેમ? તો તને કીધું ને કે જે નામ ચેક્યું છે એ હું છું, કે મને શ્રદ્ધા ડગી ગઈ એટલે મેં આ નામ ચેક્યું હતું. આજ મને બહુ પસ્તાવો થાય છે. પછી પાછું નામ હરખું લખી નાખ્યું. આવા ભગવાન દયાળુ છે. પરમેશ્વરને ક્યારેય પોતાના ભક્તને દુઃખ દેવાનું મન થતું નથી. ભગવાન દુઃખ આપે છે એ પણ અનંત ગણું સુખ આપવા માટે આપતા હોય છે. જેમ ડૉક્ટર ઇન્જેક્શન દે છે તે આપણા દુઃખને ટાળવા દે છે, નહીં કે દુઃખી કરવા. પણ ભક્ત જ્યારે શ્રદ્ધામાંથી ડગી જાય ત્યારે ભગવાન તરત જ હાજર થઈ જાય છે અને પરચાનું નિર્માણ થાય છે. માટે વાલા ભક્તો, હિંમત રાખવી. સુખ દુઃખ સર્વે આવે ભેળું, એમાં રાખજો, સ્થિર નથી. પણ ભક્તની પણ એક કેપેસિટી હોય છે. અમુક હદ સુધી તો બધા સહન કરી શકે છે, પણ ક્યાંક તો, ક્યારેક તો લિમિટ પૂરી થઈ જાય છે. ત્યારે ભગવાન શ્રી હરિ કોઈ ને કોઈ રૂપે આપણી જિંદગીમાં સાક્ષાત અનુભવાય એમ પ્રવેશ કરે છે. જ્યારે ભક્ત આર્ત નાદે પરમેશ્વરને પ્રાર્થના કરે છે, કષ્ટ દેખી ઘણું દાસનું કાયરન થાશો કૃપા, જીવ કોટિ મુક્ત કોટિના હારે તમે, કે હારે તમે રસિયા જી છોરક માળ રે.
કમલા ભક્તિ ધરમ સુત શ્યામ રે, આવો જી અવતારી
પ્યારા છો પ્રભુ નામ રે. અદ્ભુત સૃષ્ટિ ને રે રચતા થા ક્યા નહી રા, એ જ્યા એક સેવક ને કારણે કેમ આળસ કરી બેઠા. સૃષ્ટિ બ્રહ્માંડોના બ્રહ્માંડો તમે સર્જ્યા એમાં તમને ક્યારે થાક લાગ્યો નથી? જરાક મારા જીવનમાં સાનુકૂળતા સર્જવામાં તમે થાકી ગયા છો? અમારી પ્રતિકૂળતાને હટાવવા અને અમને આનંદ થાય એવું નિર્માણ કરી આપવામાં મહારાજ થાકી કેમ ગયા છો? ભક્ત ભગવાનને પ્રેમ ભરી પ્રાર્થના કરે છે, ગદગદ સ્વરે પ્રાર્થના કરે છે. અતિ અદ્ભુત આ સૃષ્ટિ ને રે 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 રચતા થાક્યા નહીં રા,
આ એક સેવકને કારણે હાર કેમ આલસ કરી બેઠા આજ રે સતયુગ ત્રેતા દ્વાપરે આવતા આપ અજી અદ્ભુત વાત કરે છે. સતયુગમાં તમે તરત તમારા દાસની રક્ષા કરતા, દ્વાપરમાં પણ, ત્રેતાયુગમાં પણ. પણ હે ભગવાન, આ કળિયુગમાં કેમ આમ બધું બહુ મોડું કરો છો?
આજ કળિયુગ કાલ દુષ્ટ છે એમ જાણી બેઠા છો શું થી? આજ કળિયુગ બહુ દુષ્ટ છે એમ જાણીને તમે સ્થિર થઈ ગયા છો? કામ કરો છો? પાંડવોને જ્યારે જ્યારે કષ્ટ પડ્યું તમે આવીને ઉભા રહ્યા છો. લાખા ગ્રહથી એને બચાવ્યા, વનમાં દુર્વાસા ભોજન માટે દુર્યોધનના પ્રેરા થકા આવ્યા, ત્યારે તમે આખી ત્રિલોકીને શાક ભાજીથી તૃપ્ત કરીને અમારી દુર્વાસા થકી રક્ષા કરી પાંડવોને. હે ભગવાન, આવું તો તમે બહુ કામ કર્યું છે અનેક ભક્તનું, આજ તમે કેમ થાકી ગયા છો? માટે કરુણા કરો, અમારા સંકટને દૂર કરો. એક વાતની ભગવાનને યાદી એવી આપે છે, એક સેવકને કારણે આગે લીધા અવતાર. એક જ સેવકને માટે આખા આખા અવતાર લીધા. એક સેવકને કારણે તમે આગે લીધા અવતાર. નરસિંહ અવતાર ઓનલી પ્રહલાદ માટે, એકને માટે, ધ્રુવને માટે ભગવાને અવતાર લીધો. ગજ અને ગ્રાહને યુદ્ધ થયું તો હાથીને બચાવવા માટે હરિ ગરુડ માથે બેસીને આવ્યા છે. ચક્ર મૂકીને મગરનું માથું કાપ્યું, એકને માટે અવતાર લીધો છે. સત્યવ્રત રાજાને બચાવવા માટે ભગવાન શ્રી હરિ મચ્છા અવતાર થયા છે. એટલે કે છે, એક સેવકને કારણે તમે આગે લીધા અવતાર. એ જીતે વાત શું વિસરી ગયા વિસરી ગયા હરે કેમ આલસ, કેમ આલસ આણી આવાર રે આવો કેમ આળસ કરી પ્રભુ? આવો, અમારી દુઃખો થકી રક્ષા કરવા પધારો. અવતાર છે આપનો કરુણામય મહારાજ. કરુણામય હસવું જોવું, કરુણામય ચાલવું, કરુણામય બોલવું, આ આખો અવતાર ભગવાન સ્વામી નારાયણનો કેવળ કરુણામય. પાપી આસુરી દ્રોહી નાય ભગવાને કરુણાથી ઉદ્ધાર કર્યા છે. ગમે એમ જીવ તોફાન કરે તોય પણ છેવટે કાંઈક પરચો આપીને નમસ્કાર કરે. વડોદરાનો બાપુભાઈ દિવાન ગાર્દી કેટલું તોફાન કરતો હતો, છેવટે ભગવાન સ્વામિનારાયણે
આમ માળા ઊંચી કરી અને મણકે મણકેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નીકળવા માંડ્યું. વડતાલ પકડવા આવ્યો તો બાપુને પછી મહારાજના પગમાં પડ્યો, ભગત થયો. કંઈક ને કેવળ પોતાના ઐશ્વર્ય પ્રતાપથી નમાવ્યા અને પોતાનું પ્રગટનું ધ્યાન ભજન કરાવ્યું, જીવને સુખી સુખી કરી મૂક્યા. એટલે કરુણામય મહારાજ, આ વખતે તો તમે કેવળ કરુણા રાખી છે, બહુ કૃપા કરી છે. એ કુંડાલ ગામના કલા ભગતને જમીન બાબતે ઝઘડો થાય અને રાજા સાંભળે નહીં અને મુચ્છદ્દીન નકામા માણસો એમ કે તારો કોઈ સાક્ષી નથી, માટે તું છે ને લોખંડનો તપેલો ગોળો હાથમાં લે તો તું હાચો. અને ભગત સ્વામિનારાયણનો વિશ્વાસ રાખીને વાડીએ બધાને લઈને જાય ને તપેલો ગોળો હાથમાં લઈને શેઠે શેઠે હાલે અને સ્વામિનારાયણને દાઝવા દે નહીં. આ હા હા, એક વાત કહું, સ્વામિનારાયણ એને દાઝવા ન દે એ તો પછી, પણ ઓલો તપેલો ગોળો હાથમાં લે વિશ્વાસથી એ પહેલું છે. પછી ઓલું આપણને કોકે લેવાનો કીધો હોય ને ખબર પડે. ચોખ્ખી એક વાત કહી દઉં, ભગવાનનો કાંઈ વાંક જ નથી, આપણને ભગવાનનો જોઈએ એવો વિશ્વાસ નથી. અને પાછા કાયમ વાંક ભગવાનનો કાઢતા હોઈએ છીએ, નાને મોઢે મોટી વાત કરતા હોઈએ. ભગવાને આજ દિવસ સુધીમાં કોઈનો વિશ્વાસઘાત કર્યો નથી, તે આપણો કરશે? આપણે ઠાકોરજીના અને બીજાના વિશ્વાસઘાતો કરીને છે ને દાટવાળી જીતો છે. ભગવાને આજ દિવસ સુધીમાં કોઈનો વિશ્વાસઘાત કર્યો નથી, જો વિશ્વાસ રાખ્યો હોય તો. હા, આપણે પરમેશ્વરને એટલા બધા સતત સાક્ષાત અખંડ હાજરા હજુર જોઈ શકતા નથી, અનુભવી શકતા નથી, આપણી રક્ષા કરશે જ એવો આપણને પૂરેપૂરો હજડબમ ભરોસો નથી. એટલે ડગી જવાય છે, ફગી જવાય છે, આડા અવળા વિચારો થઈ જાય છે, ના થવા જોઈએ. પોલાદ જેમ હજડ બમ કાંકરી ખેર્યા વિના રહેવું જોઈએ વિપત્તિ વેળાએ, પણ રહી શકતા હોતા નથી. ભગવાનને આ નથી ગમતું. પરમેશ્વરને એવું થાય છે કે તો તું મને ઓળખતો નથી, મને જાણતો નથી, તને મારું જ્ઞાન નથી, તને મારા ઉપર વિશ્વાસ નથી, અને મારે તારી રક્ષા કરવાની. તું મારો થા તો હું તારો છું, તું ભરોસો મૂક તો હું ભીતિ ભગાડું છું. તારે ભરોસો નહીં અને ભીતિ મારે ભગાડવાની, પણ એવો ભરોસો આવવો ને એનું નામ જ સત્સંગ છે. બાકી સત્સંગમાં વર્ષો સુધી રહ્યા, પણ પરમેશ્વરનો વિશ્વાસ જો આપણને જોઈએ એવો ન થયો અંતરમાં, તો હું આ સત્સંગ કર્યો એનું ફળ. કલા ભગતની જેમ મને તમને તપાવેલો ગોળો હાથમાં લેવાડવાની કોઈ વાત કરે, ઊભા રહી જવાય હો. ભલે હું એકાંતિક છું, મોટો છું, મારો નંબર સત્સંગમાં છે ને બધે મારા વખાણ ને હું કાંઈક પણ લે જોઈ હે હો દાજી જ મરીએ. અરે ભગવાન તારી રક્ષા કરશે, એકાંતિક છો ને તો કે ન કરે તો થઈ ગયું ને પૂરું, તો તું નહીં હોય એકાંતિક, લે પાણી કરી માતો. અને ઓલ્યાને તો એવો સંકલ્પ જ ન થાય કે રક્ષા નહીં કરે તો, નહીં કેમ કરે, હું એનો છું, એ મારા છે, એ નહીં કરે તે કોણ કરશે. આવું અંતરમાં જ હોય, સહેજી શંકા જ ન થાય. સમજાણું, વિદેશમાં શિબિર કરી હતી અમે ઇન્ડિયાના સ્ટેટમાં, અને એક કુટુંબ આવ્યું હતું જર્સીથી, ગાડી ચલાવીને પાછા જતા હતા. એમાં આગલું એક વ્હીલ નીકળીને વયું ગયું કે ખબર જ ન રહી,
ક્યાંય ગયું, ગાડી હાલી જાય આગળ ક્યાંક ઊભી રાખી, ત્યારે ખબર પડી કે એક વ્હીલ જ નથી. પછી તો કરવું શું? પછી બીજું કોઈક વાહન ઊભું રાખી અને પાછા ગયા, ગોત્યું પણ જડ્યું નહીં. પછી એના ઘરનાએ એમ કીધું કે ક્યાં વ્હીલ ગયું, ક્યારે વહી ગયું, આપણને ખબર નથી, અહીં આવ્યા ભટકાણા નથી, કાંઈ છું નથી, ત્યાં કોણે બચાવ્યા? માટે આંકો આમનામ વ્યાજ આવી ગયા છે, કાંઈ ન થાય. ગજબની વાત છે ને. અમેરિકામાં એક હાર્ટના ડૉક્ટરે એની પાસે ભણનારા વિદ્યાર્થીઓને એમ કહ્યું કે ગમે એવો હાર્ટ એટેકનો દર્દી આવે, તમારે જરાય મૂંઝાવાનું નહીં, આકળા થવાનું નહીં, કેમ કે તમે ડૉક્ટર છો. દર્દી ગમે એટલા ધમપછાડા કરે, દર્દીની સાથે આવેલા એના સ્નેહી સંબંધીઓ ગમે એટલા અકળાય કે સાહેબ જલ્ટ કરો, આમ કરો, મરી જાહે, તમારે શાંતિથી ટ્રીટમેન્ટ કરવાની. પેટનું પાણી ન હલવું જોઈએ તમારું, ડૉક્ટરનું. જો ડૉક્ટર ખુદ બે બાકડો થાય તો બહુ મોટી મુશ્કેલી થાય. ડૉક્ટરે તો સ્થિર જ રહેવું જોઈએ. દર્દી ગમે એટલા ટાંટિયા પછાડે, બરાડા પાડે કે એના સંબંધીઓ હોય હોય કરે કે જે કરે તે, ડૉક્ટરે શાંત મગજે વ્યવસ્થિત નિર્ણય લઈને એને દવા આપવી જોઈએ. અને સાંભળો, કોઈ પણ માણસને એટેક આવે, એ હોસ્પિટલે તમારી પાસે આવશે આવશે ત્યાં સુધીમાં 20 મિનિટ 30 મિનિટ 45 મિનિટ થઈ ગઈ હશે. અમેરિકાનો ડૉક્ટર કહે છે તમારી પાસે એને પહોંચતા કમસે કમ આટલો સમય ગયો. હું તમને પૂછું છું કે એટલો સમય એને કોણે જીવાડ્યો? તમે તો નહીં ને. તો એટલો સમય જેણે એને જીવાડ્યો છે એ જ એને જીવાડવાનો હશે તો જીવાડશે, તમે ડૉક્ટર નહીં. માટે શાંતિ દવા કરવી. મરી જવાનો હોત તો વચ્ચે જ મરી ગયો હોત. તમારા સુધી એને લાવનાર કોક છે. આવું એ લોકો ભગવાનમાં માને છે અને એના ડોલર માથે લખ્યું છે કે અમે ભગવાનનો વિશ્વાસ કરીએ છીએ, આપણા રૂપિયા ઉપર લખ્યું નથી. એણે લખ્યું જેને આપણે નકામાન હડેલા જેવા કહીએ એવા, પણ એના ડોલર ઉપર અમે ભગવાનમાં ટ્રસ્ટ રાખીએ છીએ એવું લખ્યું છે. આપણા રૂપિયામાં જવાય મને બતાવો. બધો જ અમેરિકાનો વાદ લ્યો પણ આ નહીં, સમજ્યા? જેટલો ખરાબ ખરાબ ગંદવાડો હોય એ બધો આ લાવો, શીખો. સારું સારું શીખવું નહીં, આ મૂર્ખાઈ કહેવાય. એ કહે છે કે તમારા સુધી જે એને જીવતો લાવ્યા છે એ જ એને જીવતો રાખશે, તમે નહીં. આવું ભગવાનને વિશે માનવું, ભગવાનનો વિશ્વાસ રાખવો એ બહુ મોટું આપણા જીવનનું જમાપાસું ગણાય. અને આ દુનિયામાં એ માણસ જ નથી મૂંઝાતો કે જેને ભગવાનનો અતિ દ્રઢ ભરોસો હોય. બાકી મૂંઝાઈને કંઈક મરી ગયા આ સૃષ્ટિમાં, અને જેને પરમેશ્વરનું બળ હોય એ માણસ તો વિપત્તિનો વરસાદ વરસતો હોય ત્યારે પણ સ્થિર રહી શકે છે. માટે કેળવવા જેવી વસ્તુ આ છે, ભગવાનનો દ્રઢ વિશ્વાસ. શું વિશ્વાસ? કે ભગવાન એક જ કરતા હરતા છે. માત્ર કરતા હરતા છે એટલું નહીં, બલકી સર્વનું હિત કરતા છે, હિત કરતા છે. મારું હિત જરૂર કરશે, મારા દુશ્મનનું એ જ હિત કરશે, એ કોઈનું બગાડતા નથી. મારો એ હરખો ન્યાય આપશે ને મારા દુશ્મનને ન્યાય આપશે. ભગવાનને કાંઈ કોઈને પ્રત્યે રાગ દ્વેષ નથી. આપણે કોકના દુશ્મન હોઈએ અને આપણે કોકમાં લટ્ટુ થઈ ગયા હોઈએ, ભગવાન તો સ્થિર આપણને બેયને જોઈ રહ્યા છે. જેનું જેવું હશે તેને તેવું ઠાકોરજી હિસાબ કરીને પૂરેપૂરું વળગાડશે, એમ આપણે સમજવું જોઈએ. સૌને આગ્રહ તો એવો જ હોય કે જજમેન્ટ મારી તરફેણમાં જ આવવું જોઈએ, પણ પરમેશ્વર આપણી તરફેણમાં જજમેન્ટ આપે એવું ના હોય.
ભાવ ને કર્મ ફળ સાચી રીતે પરમેશ્વરે આપવાના હોય, નહીં કે આપણી માખણ મારેલી સ્તુતિ સાંભળીને ભગવાન આપણા દુશ્મનનો કચર ગાણવાળે અને આપણને ફૂલે કે ચડાવે. હા, આપણા દુશ્મનનો વાંક હોય તેને જરૂર ભગવાન દંડ દે, તમે ન કોઈ તોય દે. આ સૃષ્ટિમાં ભગવાન બધાને દંડ દે છે, આપણે કાંઈ બધાની પ્રાર્થના નથી કરતા કે આને દંડ દો, એ તો ભગવાનનું જ કાર્ય છે. આપણે ન કહીએ તોય ભગવાન કરવાના જ, અને આપણે આડું અવળું કરીએ તો આપણને ફટકારવાના જ. હાથ ના પાડીએ ને કે મને દુઃખ નહીં, મને દંડ નહીં, મારું અપમાન નહીં, મારું આમ નહીં, ભગવાન કે મળે જ, તે એવું કર્યું છે એટલે તને મળે જ. ઠીક છે, તું મારો થયો છો તો થોડોક જાળવીશ, પણ બાકી તને ઠામું કોઈ દંડ ન દઈએ ને તો તો આ સૃષ્ટિના બંધારણમાં બહુ મોટી મુશ્કેલી આવી જાય, ફરજ થઈ પડે છે ભગવાનની. માટે આપણે સુખી રહેવા માટે ભગવાનને હેઠું ન જોવું પડે એટલા માટે આજ્ઞામ રહેવું. આજ્ઞા બહાર જઈએ અને ભગવાનને કહીએ કે મારી રક્ષા કરો, ભગવાન કહેવું તું મારો છો અને તે લોચો તો માર્યો છે અને હવે હું તને દંડ ન દઉં તો સમાજ બધા એમ કહેશે કે ભગવાન તો ખરા છે, એનો થઈ જાય એને તો કાંઈ કરતા જ નથી. એટલે ભગવાન માથે પક્ષપાતનો આરોપ આવે, ભગવાન કોઈના પક્ષપાતી છે નહીં. એટલે ભગવાનને આપણને દંડ દેવો પડે ન છૂટકે. માટે ભગવાનને ન ઈચ્છા હોય આપણને દુઃખી કરવાની તો પણ કડક હૃદયે આપણને દંડ દેવો પડે એવું આપણે જીવન જીવવું નહીં. ભગવાન રાજી રહે, આપણને સુખ જ આપ્યા કરે એવી રીતનું જીવવું. અને ભગવાનને કોક કહેશે કે આ તમારા સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ આ તમારા ભગત, હે સ્વામિનારાયણ આ તમારા સાધુ, જુઓ એના કરતાં અમે સારા છીએ. સ્વામિનારાયણ જુઓ આ તમારાને જુઓ, નો કે મહારાજને કેવું થાય મને કહો છો, તમારા છોકરા તોફાન કરે, વ્યભિચાર કરે, પાપ કરે, આડુંડું કરે, ચોરી કરે, કોકને મારે, દારૂ પીવે, પછી તમને તમારા હગાવાળા સોસાયટીવાળા ન કે આ તમારા છોકરા આવડા તમારા જો, ત્યારે તમને કેવું દુઃખ થાય. હે તારીના તે તો મારું નાક કપાયું, નફટ મારી આબરૂ ઉપર જથ્થાબંધ પાણી ફેરવનારો તું છો, મગજ જાય કે ન જાય. એમ ઠાકોરજીની લાગણીઓ છે કે હાવ પથ્થર જ છે, એનું મગજ જાય કે ન જાય. તો આપણે એના ભગત થઈને એને આપણા ઉપર મગજ જાય એવો ધંધો ન કરાય. સમજી ગયા ને? આ એક રવિસભાથી સમજો કે 70 રવિસભાથી સમજો, સમજીએ પાર છે. અને આપણે ભગવાન ભજતા હોઈએ, સીધી રીતે જીવતા હોઈએ, તેમ છતાંય દુષ્ટ લોકો, હરામી લોકો આપણને હેરાન કરતા હોય તો ભગવાન જરૂર આપણો હાથ ઝાલે, બચાવે આપણને. એ કોઈ હેરાન કરી શકે જ નહીં આપણને. એવા બહુ દાખલાઓ છે હો ભાઈ. અવતાર છે આપનો કરુણામય મહારાજ, કેડ બાંધી દ્રઢ આસમે, કેડ બાંધી દ્રઢ આસમે. હે પ્યારા, હે પ્યારા કર્યા છે કોઠી ના કાજ રે, આવો જી નવલારી.
હે પ્યારા કર્યા છે કોઠી ના કાજ રે, આવો જી નવલારી.
હે પ્યારા, ઓ પ્યારા, હે પ્યારા કર્યા છે કોઠી ના કાજ રે, આવો જી નવલારી.
હે પ્યારા કર્યા છે કોઠી ના કાજ રે, આવો જી નવલારી.
કેડ બાંધી, કેડ બાંધી છે એટલે તમે તમારા દાસની રક્ષા કરવા માટે કાયમ તત્પર રહ્યા છો, આળસ નથી કરી, ઊંઘતા નથી રહ્યા, બે પરવાય કે ગાફલાય તમે નથી રાખી. જો મુક્ત મુનિને ઉગાર્યા રે ચેર છકી મહારાજ, આ તો એક દાણો ભાતનો દબાયો, બાકી આખા આખા તપેલાની રક્ષા કરી. એક મુક્તાનંદ સ્વામીને નથી બચાવ્યા, બહુને બચાવ્યા. આપણને ભગવાન સ્વામિનારાયણે અત્યાર સુધીમાં કેટલી વાર બચાવ્યા છે આપણને ખબર નથી, ખ્યાલ જ નથી આપણને. કહો આપણે એમ માન્યું છે કે મેં આમ પ્લાન કર્યો, હું આમ ચેતી ગયો, મેં આમ કરીને આમ ગાડી લઈ લીધી, એમાં બચી ગયો. રવા દે, તાર બાપે બુદ્ધિ આપીને હરખો રાખ્યો ધર્યો. ઉડી જાત, આપ જશ આપ. ઠાકોરજીને તો જશ આપ, આ દુનિયામાં બીજા કોઈને તું ચીકણા જશ દેતો જ નથી, તારા બાપને જ દે. બહુ બચાવ્યા. મુક્તાનંદ સ્વામી અમદાવાદ ગયા હતા અને દ્વેષી લોકોએ જોળીમાં ઝેર નાખ્યું. પછી અનાજ તો ન ખાધો, ખબર પડી ગઈ. પણ ઓલા પાપીએ એવું કર્યું, ચંદનમાં ઝેર ભેળવીને પૂજા કરી, ચંદન દઈ ગયો. હવે આપણને શી ખબર કે આ ચંદનમાં બાપા ઝેર છે? રાજીવ ગાંધીને ખબર પડી કે હારમાં બોમ્બ છે? આપણે ત્યાં આપણી પૂજાને સન્માન થાય ત્યાં કૂચરે કૂચરા ઉડી જાય. બોલો, કોક તો આવી પૂજા કરે કે ન કરે? ઝેર કપાળે ચોપડ્યું અને સ્વામીને મુશ્કેલી થઈ ગઈ. પણ એમ કહેવાય છે કે મહારાજે આવીને રક્ષા કરી, બચી ગયા. બચે જ નહીં, જેણે આંગળીઓ બોળી હતી ને એની ખાલ વહી ગઈ. સામું જોયું એની દ્રષ્ટિ ક્ષીણ થઈ ગઈ, આવું ઝેર હતું. મુક્તાનંદ સ્વામીને પણ આજીવન માથું દુખતું, તાપ સેજ થાય ને એટલે સ્વામીથી સહન નહોતું થતું. માથે અમે પાઘડી પહેરીએ એ પહેરાતી નહોતી, ગરમી બહુ થાય એટલે સ્વામી ઉઘાડે માથે રહેતા. એકવાર તો કોઈ ગામમાં સંતો જતા હતા, તે બીજા બધા સંતોને જઈને લોકો એવું બોલ્યા કે આ બધા પાઘડીવાળા સ્વામીને લે, આ એક કોઈક બીજા લાગે છે. મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે આવીને રોવા માંડ્યા હતા કે મહારાજ મને બીજાનો કે એ મારથી સહન ન થાય, જે થવું હોય ત્યાં હું તો પાઘડી પહેરીશ કે છે. આવો એક પ્રસંગ છે. સ્વામીને ગરમી થતી હતી. આવા સ્વામી નિષ્ઠાવાળા મહારાજે એમની રક્ષા કરી હતી. સુરતમાં સાધુને ઝેર આપ્યું હતું, જલસેણ ગામમાંય સાધુને ઝેર આપ્યું હતું, બધી જગ્યાએ મહારાજે રક્ષા કરી છે. મીરાબાઈની કરી એમ સ્વામિનારાયણ ભગવાને તો કંઈક સાધુની કંઈક હરિભક્તોની રક્ષાઓ કરી છે, એની ગણતરી થાય એમની. હે જી મુક્ત મુનિને ઉગાર્યા રે ઝેર થકી જગરા, હે જી મહાવનમાં નદી જળ થકી કરી શામળા જઈને સહા. મુક્તાનંદ સ્વામી એકવાર આવ્યા જતા હતા જંગલમાં, સાંજ પડી ગઈ ને આડી મોટી નદી આવી ગઈ. સામે હતું શહેર, જતા રે તો વાંધો નહીં, બાકી જંગલમાં વાઘ મારી ખાય એવું હતું. સ્વામી તો ઊભા રહ્યા, હવે શું કરવું? સંધ્યા થઈ ગઈ કે કોઈ હિંસક પ્રાણી આવશે તો ફાડી ખાય. હવે આમ નીકળાય એમ નથી, આમ નદી છે જવાય એમ નથી. એ જ વખતે એક બ્રાહ્મણ આવ્યો અને કહ્યું કે સ્વામીજી કેમ ઊભા છો, અમે કાંઠે જવું છે ને? કે હા ઘાલો મારી હારે, પણ કે પાણી ઊંડું છે. અરે હું રસ્તો જાણું, હું હાલો ને મારી વાહે વાહે હાલો, પાણી ઊંડું નો આવે કે તમે જોજો ને. એવું તો ઘા અમે તો જાણીતા ને, કાયમ આવીએ જઈએ. હવે નદી તો હતી ઊંડી, પણ ઠાકોરજીને શું અગમ હોય, એને શું ન આવડે. થળ હોય ને જળ કરે ને જળ હોય ને થળ કરે, ચેતનને જળ કરે ને જળને ચેતન કરે, બુદ્ધિશાળીને બુઠો કરે ને બુઠાને બુદ્ધિશાળી કરે, વિદ્વાનને મૂર્ખ કરે ને મૂર્ખને વિદ્વાન કરે, કદરૂપાને રૂપાળો કરે ને રૂપાળાને કદરૂપો કરે. એને બધું ફાવે. ઉગમનું આથમનું કન્યા કહી તો મુક્તાનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં હાલો. આગળ બ્રાહ્મણ વાહે મુક્તાનંદ સ્વામી હાલ્યા જાય, જરાય નદી ઊંડી જ નહીં. બોલો બધે તળી. બહુ આશ્ચર્ય થયું. અમે કાંઠે આવ્યા, સ્વામીજી હવે જતા રહ્યો. આમ કરીને પાછું જોયું કોઈ નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામીને ખબર પડી કે વાહ મારો મહારાજ આવીને રસ્તો બતાવી ગયો. આપણા જીવનમાં ભગવાને કંઈક વાર રસ્તો બતાવ્યો છે. જેટલા આપણે સુખી છીએ સારું છે એ બધું ઠાકોરજીના બતાવેલા રસ્તાને પ્રતાપે છે. તમારે ઘરે બંગલો છે કે ગાડી છે કે સારો ખાટલો કે ફ્રીજ છે કે સારા તમારે ઘરે પત્ની કે દીકરા છે, મા બાપ છે, સગા છે, જે સારું છે એ બધું હોય એણે આપેલું છે. એને બતાવેલા રસ્તે તમને સારું મળ્યું છે. અને જ્યાં જ્યાં તમે એને ગાંઠ્યા નો અને તમારું દાપણને અહમ ભેળવો હોય ત્યાં ભટકાણા જુઓ, જોઈ લો તમારી જીવન ફિલ્મ રિવાઇન્ડ કરીને એકાદ વાર, ખબર પડશે. ક્યારેક ક્યારેક જીવનની સીડીને રિવાઇન્ડ કરીને પોતે પોતાને જોવા બેહવું, વિશ્લેષણ કરવું, ક્યાંય દાંડાઈ કરી, આ અભિમાન કર્યું, આ આસક્તિ કરી, આ ખોટી મમતા કરી, આયા મેં ખોટો રાગ દ્વેષ કર્યો તો કોકને હેરાન કરવા, અન મર્યો, ખ્યાલ આવી જાય કે ન આવી જાય? તો આ તો મજાની કથા છે. વ્યાપકાનંદના વચનથી જાણી વણી અનાથ, જબરી વાત છે, મ્લેચ્છના કરથી મુકાવ્યો તમે દામ દઈ દીનાનાથ. ભક્ત ચિંતામણીના પરચા વિભાગની જે કથા છે ને એમાં આ બધી જ વાતો મેં બહુ વિસ્તારથી કરી છે. વિસ્તારથી ન્યાથી સાંભળી લેજો, અહીં તો મારે થોડું થોડું કહેવું છે. વ્યાપકાનંદ સ્વામી એક સાધુ જોડમાં લઈને સિંધ દેશમાં ફરતા હતા અને એમાં એક મુસલમાનના રાજ્ય આવ્યું શહેર, અને ત્યાં એ રાજાનો દિવાન હિન્દુ વાણિયો હતો. પછી કોક વાતે વાંકમાં લીધો મુસલમાન રાજાએ અને કહ્યું 1 કરોડ રૂપિયા દંડ 1 મહિનામાં ભરવાનો, અને જો નહીં ભર તો તને ફાંસીએ ચડાવી દેહો. બિચારો હિન્દુ વાણિયો મુજાણો મુજાણો મરી જાય એવો મુજાણો, ઘરના ઘરાણા વેચ્યા, જમીન વેચી, મકાન વેચ્યા, બધું વેચી નાખ્યું, ફર્નિચર શીખે પણ કરોડ રૂપિયા થાય એ જમાના. આથી 200 વર્ષ પહેલાંની આ વાત છે. પછી કાંઈ મેળ પડે એવું લાગ્યું નહીં અને જાતે 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 30 દિવસનો વાયદો પૂરો થવા આવ્યો અને બરાબર 29મો દિવસ હતો. વાણીઓ હવારમાં ગામને શહેરને પાદર મહાદેવજીનું મંદિર હતું ત્યાં ગયો. ભોળાનાથ, હું તો બ્રાહ્મણ શિવ ભક્ત, મારી રક્ષા થઈ નહીં, હવે હું કમળ પૂજા કરીશ, એમ મનમાં વિચારીને હારે લઈ ગયેલો કટાર. મરી જવાનો વિચાર કરે છે, આમ જોયું કે આગળના રસ્તેથી 2 સાધુ હાલ્યા આવે. વાણિયાને એમ થયું ધનભાગ મારા, મરતા મરતા સંતના દર્શન થયા, પછી મરીશ, પહેલાં સાધુને પગે લાગ્યા હું. એ સાધુને પગે લાગવા ગયો પણ દુઃખી બહુ ને તે રોઈ પડ્યો. આહુડાથી સંતના ચરણ ધોઈ નાખ્યા. વ્યાપકાનંદ સ્વામી કે ભાઈ વણિક છો, દેખાવમાં લાગે છે તમે વણિક છો, કે હા બાપુ શું દુઃખ છે આટલા બધા રેડો છો, કે કાંઈ કીધા જેવું નથી બાપુ, તમારે રસ્તે જાઓ અને મને જે કરતો હોવ એ કરવા દે. શું કરવું છે? બસ શિવની આગળ કમળ પૂજા. અરે હતું છે, મરાય નહીં, મરું નહીં, શું કરું? માંડીને વાત કરી, થાય તે સહાય કરજો. તમે સાધુ બાવા શું સહાય કરો? તો જે થાય તે કરશું ભાઈ, વાત તો કર. માંડીને વાત કરી રોતા રોતા વ્યાપકાનંદ સ્વામી એટલું કીધું, ધાર નિયમને કર સત્સંગ, થાય છે સુખીઓ સર્વે અંગ. શું કીધું? ધાર નિયમ ને કર સત્સંગ, થાય છે સુખીઓ સર્વે અંગ. હારું બાપ, મરીશ નહીં કે મારું હારું થાય, થાય અટકાયો, મરતા અટકાયો, સમજાણું. વ્યાપકાનંદ સ્વામીએ તો કંઠી પહેરાવી દીધી, જાઓ સ્વામી સામે કરજો કે મારા 1 કરોડ રૂપિયા પણ કોણ ભરી જાય, કે મેળ પડી જાય. મગજ કામ નથી કરતું. દિવાન વાણિયો જેવો તેવો બુદ્ધિશાળી નહીં હોય ત્યારે તો દિવાન પદું મળ્યું હશે ને, પણ આ વાતમાં કાંઈ અક્કલ હાલતી નથી. ગમે એટલા અક્કલવાળાને હોશિયાર હોઈએ પણ અમુક બાબત એવી હોય કે એમાં આપણી અક્કલ બહુ ટૂંકી પડે, કે એક રાજ્યમાં 1 કરોડ કોણ દઈ જાય ને કેમ મેળ ખાહે. પણ સંત ઉપર વિશ્વાસ રાખ્યો, ગયા ઘરે સમને સમને કરે છે, થોડાક નામ લીધા છે, સંતો જતા રહ્યા છે, રાત પડી છે, એમાં બારણું ખખડ્યું. શેઠ કે કોણ? તો કે હું દયાલચંદ શેઠ, મહારાજ આવ્યા. સમજ્યા? નગદ નાણાંની કોથળીઓ લઈને આવ્યા છે. બોલો, ઉપડાવ્યો કે 1 કરોડ ગણી લ્યો. સમજાણું, આશ્ચર્ય થયું. પૈસા ભરી દીધા ભગવાને અને વાણિયાને બચાવ્યો. તમે વિચાર કરો કે હજી સ્વામિનારાયણની એણે કોઈ સેવા કરી નથી, ધર્માદો આપ્યો નથી, કાંઈ દંડવટ કર્યા નથી, અને સ્વામિનારાયણ ભગવાન એના સાધુના વચને 1 કરોડ રૂપિયા દઈ ગયા. વિચાર કરો, આવો દયાળુ ભગવાન કોઈ હશે? આવા તો આપણાએ કંઈક કામ કર્યા છે, અને હવે તો મહારાજે આપણું બહુ મોટું કામ હાથમાં લીધું છે. કયું? અક્ષરધામના મુક્ત બનાવવાનું. બહુ મોટું કામ હાથમાં લીધું. એ કામ કેવું છે જાણો છો તમે? સર્વોત્તમ, સર્વોપરી, અંતિમ સત્ય એક ભગવાન છે, એના જેવું કોઈ નહીં. એકમેવાદ્વિતીયમ બ્રહ્મ, ભગવાન જેવો કોઈ નહીં, એના જેવો એક જ વન દરજ્જો પરમેશ્વરનો છે, અને બીજા દરજ્જે એના મુક્તનો નંબર આવે છે. ભગવાન પછીનો કોઈ પણ શ્રેષ્ઠતમ હોદ્દો હોય તો એ અક્ષરધામના મુક્તનો છે, અને એ મહા મોટો હોદ્દો, મહા મોટો આનંદ પ્રભુ આપણને દેવા ઈચ્છ્યા છે. માટે થોડાક ઘડશે ખરા, આ લોકની માયા ને સુખ ને મોહ મુકાવશે ખરા, વાસના તોડાવશે, જેમાં જેમાં વાસના હશે ને એ બધું ભાંગીને ભૂકો કરશે, એટલે વાસના આપણી જાય. જ્ઞાન વૈરાગ્યથી તો જાય એમ નથી, માટે ટીપે સારું થાય એમ હોવાથી થોડા ટીપ છે. મૂંઝાવું નહીં, મનમાં એવું રાખજો કે અહીંથી બધું ટાળીને, મોહ મટાડીને ભગવાન મને અનાદિ મહામુક્ત બનાવીને અખંડ આનંદ દેવાના છે. આ તુચ્છને નાની જિંદગીના સુખો સારું થઈને હું અખંડ શાશ્વત મહા આનંદ કેમ છોડું? એમ હિંમત રાખજો. પણ અહીંયા કરવું નહીં, આ લોકના સુખ સારું. ભગવાને કહ્યું કે માયાના સુખ સારું મારા ભક્તએ પાછો પગ કરવો નહીં. ખરું કે ખોટું? લોયાનું ત્રીજું, પ્રહલાદજીની વાત કરી, બધાના આખ્યાનો કીધા, અને પછી મહારાજે કહ્યું કે ભગવાનનો ભક્ત હોય એ ભગવાનની આગળ દૈહિક સુખ માગે નહીં, અને દૈહિક રક્ષા ન કરે તેથી કરીને શોક કરે નહીં, અને કદાચ ભગવાન દૈહિક રક્ષા કરે તો હર્ષ પામે નહીં. પ્રહલાદની વાત કરી, તમે મારી રક્ષા કરી એને હું કાંઈ રક્ષા માનતો નથી. બોલો, બધાને જે લાગતું હોય તે, અને આ તમારા વિકરાળ રૂપથી દેવોય બીવે હું બીતો નથી. આવું પ્રહલાદ બોલ્યા. મહારાજ એ વાતને નોંધે છે, એમ પોતાના ભક્તને એવા મહાન બનાવવાની કોશિશ આપણા અંતરમાં રહ્યા રહ્યા મહારાજ અખંડ કરે છે. માટે એ વાતને આપણે વધાવવી, ભગવાનને સમજવા કે ભગવાન આપણને શું બનાવવા અને ક્યાં લઈ જવા ઈચ્છે છે એ જરા ક્યારેક ક્યારેક જોવું. હા, ઊંધું રાંડવું ખેંચ ખેંચ કરવું નહીં. સમજી ગયા કે નહીં? એક ભાઈ રાતે બારણામાં પટારાને ધક્કો મારતા હતા. હા, મેં બે પોલીસવાળા હતા, એને બિચારાને એમ થયું કે આ બિચારા ક્યાર ના પટારો બહાર કાઢવા મચશે, ચાલો મહેનત કરાવીએ. એટલે એ આવી ગયા, મથ્યા મથ્યા બે ચાર કલાક મથ્યા, તો એ ઓલ્યાએ કીધું કે મારો બેટો અંદર જાતો નથી, તો અંદર લઈ જવાનો છે. અરે અમે તો બહાર કાઢતા હતા, હું તું ખેંચે સારું થાય. માટે ભગવાનની મરજીમાં જે ભળી જાય એ જ જીવ સુખીઓ થાય, એને જ આનંદ હોય, નહીતર ઉપાધિ છે બધી. બહુ સરસ વાત આવે છે, અખંડાનંદ ને વન વિશે વાત મળ્યા વિકરા. હરિજયંતિ જેવો પવિત્ર દિવસ છે, અને કોઈ પ્રકારે મુજાવા જેવું નથી. જે બધા અહીં બેઠા છો એને અહીંયા જ પ્રસાદ લેવાનો છે. અખંડાનંદને વન વિશે વાઘ મળ્યા વિકરાળ. ગાભા કાઢ નાખ્યો સ્વામી, હાલ્યા જતા ચાર પાંચ ભેગા થઈ ગયા ડાસા ફાડી. આ તો અખંડાનંદ આત્મનિષ્ઠ પુરુષ હતા, એને વિચાર કર્યો કે દેહનો કાળ આવી ગયો, સારું થયું આ દેહ પડે ભગવાનના ધામમાં અખંડ મહારાજની સેવામાં જવાય. હામાં આલ્યા, અને વાઘને કહે છે કે ઝટ કરો, હું ભગવાનને પામું એમ. હો તો મેરે પીયું મિલન કા દિન આ ગયા, હે આ દેહ જ આડો હતો દિવાલની જેમ, પાડો આ દિવાલ, એટલે ઓલકર મારો પીયું બેઠો છે. હે ભગવાનને એમ થયું કે મારા સાધુ તો કાંઈ મોતથી ડરતા નથી, કેમ જે આત્મા રૂપે વર્તે છે, બ્રહ્મ રૂપે વર્તે છે, પણ આ વાઘ ફાડી ખાય એમાં બે વાતની તકલીફ. એક તો સાધુનું શરીર કષ્ટે કરીને છૂટે, અને બીજું એ કે મારા સાધુને વાઘે ફાડી ખાધા એ લોકોમાં સારું ગણાય નહીં. માટે ભગવાન સ્વામિનારાયણે હાવજના મગજ ફેરવા, એ તો બધે બેઠા છે ને, બધાનો રિમોટ કંટ્રોલર છે હરિ મારો, કોઈનું કાંઈ હાલતું નથી. કોઈ પરમાણુ કે બ્રહ્માંડોના બ્રહ્માંડો પરમેશ્વરના કંટ્રોલ બહાર છે નહીં, બધું એના કંટ્રોલમાં છે. માટે છે ને બહુ ચિંતા કરવી નહીં, પણ આપણાથી ચિંતા થયા વગર રહેતી. બોલો જેઠો માણિયો ખોપાળાનો ચોરામ બેઠો હતો ને ડાયરો જામ્યો હતો ને એમાં મોટો જબર નીકળ્યો બોઈંગ હાફ, બધા ઉતરીને ભાગી ગયા મૂંછવાળા. આ ઉઘાડા ડીલે બેઠા તો એમને બેઠી રહ્યા. બીજા કે જાગ જેઠા ભાગ, તો કે એનાથી કરડાય નહીં, મારા સ્વામિનારાયણની મરજી વિના તરણું ન તોડાય. આય લગાડ્યું, આપણે તો છે ને ન કરવાનું કરવું હોય ને પછી લગાડીએ કે મેં આ બધું ઊંધું કર્યું, તે મરજી વિના થયું છે, મારી મરજી વિના. અરે અલે હેઠો બે આય ન લગાડાય. એક જણે એક જણાના પૈસા દીધા નહીં 10 વર્ષ સુધી, અને પછી વલ્યો ખીજાણો પૈસા દેતો નથી, તો હરીની મરજી, એની મરજી વિના તરણું તોડાય, નહીં તો અપાઈ ન ગયા હોય મારથી તને. આય નો આ લગાડાય એ કોડા તું સ્વામિનારાયણને ભગોઈમાં. આવા હોય ઘણા, આને આય લગાડ્યું કે એ સર્પથી મને નહીં કરડાય, કેમ જે સ્વામિનારાયણની મરજી વિના એનથી કરડાય નહીં, મારા પ્રભુનું તાળું હોય અને ગળે કે છે કિલોનું એમ. તો ઘા પછી સર્પ આવ્યો પાછળથી ચડ્યો, ડૂટીમ ફૂંક મારી અને પછી જતો રહ્યો. તો એ ડાયરો પગે લાગ્યો કે જેઠા હું ભગત સાચો કે, એટલે આવી વાત છે. હવે આ તો બધું બધાથી થતું નથી, આ બધા વિશ્વાસની વાતો છે, બહુ અઘરી છે. અખંડાનંદ સ્વામીએ તો વિશ્વાસ રાખ્યો, પણ મહારાજને એમ થયું કે મારે જવું છે, હાવજના મગજ ફેરવી નાખી. પછી હાવજ આવ્યો ખરો સ્વામી પાસે, આવીને આમ થાપ ઉગામી, સ્વામી ડર્યા નહીં, એમના મડગ રહ્યા. પછી હાવજે થાપ પાળી લીધી અને ચાર પ્રદક્ષિણા ફરી પગે લાગીને બધા વાઘસિંહ વ્યાઈ ગયા. આવો પરચો ભગવાને કર્યો. એમ આપણે એના થયા છીએ તો એની રક્ષા કરવાની ફરજ છે. મેં એક દી વાત કરી હતી, તમને કહી દઉં હારી છે. જો આપણે ભગવાનના ભગત થયા, બોલો થયા કે ન થયા, આમ આમ કરો ભલ ન થયા હો થયા, એટલે ભગવાનની આપણી રક્ષા કરવાની જવાબદારી થઈ ગઈ. પછી તમે એમ માનો છો આપણી કોઈ જવાબદારી નહીં? આપણી જવાબદારી એની આજ્ઞા પાળવાની થઈ, અને એની જવાબદારી આપણને પાળવાની થઈ. આપણે એની આજ્ઞા ન પાળીએ તો એ આપણને ન પાળે, સંબંધ છૂટા થઈ જાય. માટે આપણે જો એવી ઈચ્છા રહેતી હોય કે હે ભગવાન મને પાળજો, તો ભગવાન કહે ભાઈ મારી આજ્ઞા પાળજો. પ્રભુ કે તમારી આજ્ઞા પાળો, હું તમને પાળું. હામ હામી બંધન છે, તમે બંધન મુક્ત તો હું બંધન મુક્ત. બોલો ભગવાનને બંધન મુક્ત કરી દેવા છે? એને બંધનમાં રાખવા હોય તો બંધનમાં રહેવું પડે. ખરું ખોટું લ્યો, બે જણાને ઊભા રાખ્યા હોય કે આ દોરડાનો છેડો તું પકડી રાખ ને આ દોરડાનો છેડો તું પકડી રાખ, હવે મને કહો એક જણો મૂકી દેતો છૂટું થઈ જાય ને, બેય પકડી રાખવું પડે ને. એમ આપણે એની આજ્ઞા પાળવાનું પકડી રાખવું પડે, અને એમણે આપણી રક્ષા કરવાનું પકડી રાખવું પડે. એ આપણી રક્ષા કરવાનું મૂકી દે એવા ખરા, અને આપણે એની આજ્ઞા મૂકી દઈએ એવા, એ વાત છે. હવે સમજ્યા મારા વાલીડા? પછી ભગવાન કહે છે તો બેટા હવે ન કહેતો રક્ષા કરો એમ, પછી તકલીફ પડે. અને હું તો કહું તોય રક્ષા કરવા આવે છે દયાળુ ખરા, એક થપાટ મારી નહીં આપણી રક્ષા કરે. આપણો છોકરો આપણું નથી માનતો, હામો થઈ જાય છે, તોય આપણે એને બચાવવા, એને છોડાવવા, એનું હિત કરવા જઈએ છીએ કે નથી જતા? એમ ભગવાન આપણે ભૂલ કરીએ, આડોડાઈ કરીએ, તોય આપણી રક્ષા કરવા દયાએ કરીને ઊભા હોય છે. એવું જીવનમાં ઘણી વખત દેખાય છે. આપણો અંતર આત્મા એમ કહી દે છે કે હું કાંઈ એવો ભગત નથી, હું તો માર ખાવ એવો જ હતો, જેલમાં જાવ એવો જ હતો, મારી તો છે ને તૈયાર જાટક આબરૂ સત્યાનાશ નીકળે એવું હતું, તોય ભગવાન તમે આ હા હા ચડાવો પાસ કરી દીધો, દયાળુતાને કારણે જ મને ચારે કોરથી બચાવ્યો છે, જેલમાં જવા દીધો નથી, માર ખાવા દીધો નથી, માથે દેવું થવા દીધું નથી, ભટકાવા દીધો નથી, છોલાવા દીધો નથી, બધી તમે રક્ષા કરી શકો. કરે છે અને આટ આટલી મહારાજ આપણી રક્ષા કરે તોય પણ આપણને મહારાજમાં હેત થાય નહીં, મહારાજ કે એમ વર્તાય નહીં, મનાય નહીં, તો ઘણું બધું આપણે છે ને ન કહેવાય, ઘણું બધું ખરાબ કહેવાય આપણે, એટલે એવું કરવું નહીં. અખંડાનંદ ને વન વિશે વાત મળ્યા વિકરા, અર્થવ ગાર્યા એ કષ્ટ થી, કે હારે થવા દીધો નહીં, કે થવા દીધો નહીં, કે થવા દીધો નહીં, વાતો નિષ્કુળાનંદ મુનિ ને નાથજી રે તરસ લાગી તે હવા. બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. લાલજી હુતા ને લઈ ગયા હતા કચ્છમાં, વચમાં ખાડીમાં બહુ તરસ્યા થયા. ખારો સમુદ્ર મીઠો કર્યો રે રે, પોતે નિષ્કુળાનંદ સ્વામીએ પોતાને આપેલો પરચો પોતાની કલમે પોતાના ગ્રંથ ભક્ત ચિંતામણીમાં લખ્યો છે. કહેતો તન કહેતી તીની વાત નથી, નિજ અનુભવ કવિએ નિજ કલમે કંડાયો, વિશ્વમાં અમર બની ગયો એ પ્રસંગ. ખારો સમુદ્ર મીઠો કર્યો હે હારે એવા કે એવા ધન્ય ધન્ય ધર્મ કુમાર સ્વામી ગોપાળાનંદજી યાદિ અક્ષર રૂપ તેની સાથે નિત જમતા, હે તેની સાથે નિત જમતા, વાલા વડોદરા માયનું. આ નિષ્કળાન સ્વામીનો પરચો ઈ પૂર્વાશ્રમમાં લાલજી હુતાર હતા એ વખત, અને ગોપાલ સ્વામીનો પરચો પણ આ પૂર્વાશ્રમમાં જ્યારે ખુશાલ ભટ્ટ હતા એ વખત. ખુશાલ ભટ્ટ વડોદરા ગયેલા મહારાજની આજ્ઞાથી સત્સંગ કરાવવા, ત્યારે સદાશિવભાઈએ સ્વામીને એટલે કે ખુશાલ ભટ્ટને પ્રાર્થના કરી કે મારે ઘરે જમવાનું રાખજો, બીજે કાંઈ નહીં, મારે ભગવાનની દયા છે, ઘણું બધું ભગવાને આપ્યું છે, એટલે મારે ત્યાં ખુશાલભાઈ તમે જમજો. સ્વામી કે બહુ સારું. સ્વામી સદાશિવભાઈને ઘરે જમવા જાય, સદાશિવભાઈ અને ખુશાલ ભટ્ટ જોડે જોડે પાટલા નાખે, બે બેહે, પાટલા મોરે કેક મૂકે, એના માથે થાળી મૂકે અને ગોપાલ સ્વામી જમે. સમજાણું? આશ્ચર્ય એવી વાત છે. સ્વામી કે એક ત્રીજો પાટલો ને એક ત્રીજો થાળ મૂકો. સદાશિવભાઈ કે સાથી, તો કે મહારાજ જમવા આવશે. એમ હા, ત્રીજો પાટલો ત્રીજો થાળ મૂકે અને ગોપાલ સ્વામી જમે, એની બાજુમાં મહારાજ બેહીને જમે, એક બાજુ સદાશિવભાઈ જમે, પણ મહારાજ માત્ર ગોપાલ સ્વામીને દેખાય, બીજા કોઈને દેખાય નહીં, પણ થાળમાંથી બધું ઓછું થાય એ બધાને દેખાય. પાણીનો ઉપકરો ઓછો થઈ જાય, રોટલી ઓછી થાય, દાળ ભાત ઓછા થાય, એક એક વસ્તુ ઓછી થાય, કટકે કટકે ઓછી થાય, એ બધું દેખાય. મુખવાજ જમેલો એ દેખાય, ચલું કર્યું હોય એ દેખાય. અને આવું એક દિવસ નહીં, સતત એક મહિના સુધી વડોદરામાં પરચો થયેલો ને બધાએ જોયેલો. આવી વાતો આ સંપ્રદાયમાં છે. આપણે જેવા તેવા ભાગ્યશાળી નથી, સ્વામિનારાયણિયા થયા છીએ એટલે એક પગ આયા ને એક અક્ષર ધામમાં છે. બહુ મોટો ભગવાન મળ્યો માટે મોજમાં રહેજો. બીજું આ લોકની સત્તા પૈસા સંપત્તિ કે આબરૂ કે મોભો મળ્યો કે ન મળ્યો, પણ જબરેશ્વર મળ્યો છે ને એ વાત બહુ મોટી છે ભાઈ, એ વાત બહુ મોટી છે. સ્વામી ગોપાળાનંદજી જે આદિ અક્ષર રૂપ, તેની સાથે નિત જમતા નિત જમતા વાલો વડોદરામાં અનુપ. એ જે પર્વત ભાઈ ને ઈચ્છા થઈ, એક દિવસ પર્વત ભાઈ ને હાથી લઈને ખેતર જાતા જાતા મનમાં એક સંકલ્પ થઈ ગયો કે ભગવાને અવતારો ઘણા લીધા પણ નરસિંહ એ કેવો ઉતારે છે. ત્યાં તો ભગવાન સ્વામિનારાયણ ની મૂર્તિ દેખાણી અને મૂર્તિમાંથી એક એક અવતાર નીકળતા ગયા. ચોવીસે અવતાર ને વચ્ચે અવતારી પુરુષોત્તમ નારાયણ એવા પર્વતભાઈ ને દર્શન થયા. એક જ અવતાર જોવાનો સંકલ્પ થયો અને સ્વામિનારાયણે ચોવીસે ચોવીસ પોતાની મૂર્તિમાંથી પ્રગટ કરીને દેખાડ્યા. પછી બધાએ લીન કર્યા ત્યારે પર્વતભાઈ હાથ જોડ્યા, ધન્ય હો અવતારી, ધન્ય હો અવતારી, આવા સર્વોપરી મહારાજ આપણને મળ્યા છે, કો આપણા ઈષ્ટ દેવ તો જુઓ કેવા. એટલે હું ઘણી વખત કહું, તમે છે ને હું આવો છું, નકામો છું, હડેલો છું, પાપી છું, લબાડ છું, નીચ છું, એવા બહુ સંકલ્પ ન કરતા. તમે તમારું જોજો કરશો ને તો હિંમત હારી જાઓ, થાકી જાઓ, અને પછી તમારાથી પાળવાના નિયમો ભક્તિ નહીં થાય. કારણ કે દુઃખી ને ખેદવાળો માણસ પ્રભુનું ધ્યાન ભજન કે હરિમાં હેત કરી શકતો નથી. હા, આપણે જરૂર બધું સુધારવું છે, પવિત્ર થવું છે, પણ આમ હિંમત હારી જાય ને ભાંગી જાય તો કાંઈ ન થાય. માટે જ્યારે જ્યારે હિંમત હારી જાઓ, તમારી વાસના કામ ક્રોધને તમારા થયેલા બધા અપરાધોને ભૂલોને યાદ કરીને હિંમત જો હારી જાઓ તો એવું યાદ કરજો કે મારો હરિ કેવો છે, ઠાકોરજી કેવો છે. બહુ પોતાને ન જોતા ભગવાનને જોજો. સમજાણું કે હું કેવો છું એ મેલો ને મને મળ્યા છે એ કેવા છે. આ રંગ રહે. પર્વત ભાઈ ને ઈચ્છા થઈ જોવા નરસિંહ અવતાર, આપ ચોવીસ રૂપે થઈ, જી જી જી, આપ ચોવીસ રૂપે થઈ દીધા દર્શન જગ કીર્તા. જીવું બાઈ ગઢપુર માં જીવન મુક્ત જરૂર, એ જી દૂધ પીધું તમે દેહ પ્યારા પ્રેમ વાણી ભરપૂર. જીવબા નાના અને પૂજા પાઠમાં સમય બહુ બગાડે એટલે બાપુ એ ભલને બહુ રીહ ચડે. ક્યાં છોકરીઓ સમજે નહીં કોઈ વાતમાં, કાલ હવારે સાસરે જશે એની હાવ મેળા મારશે. કાંઈ રાંધવાનું ભરતકામ બેલાનું ઢીકડું શીખ્યા તો કાઠિયાવાડમાં રિવાજ હતો, કેટલું કેટલું છોકરીઓને શીખવું પડે, રંગોળી ફરતા ને ભરત પૂરતા ને ડાળ વગાડતા ને શાક ને આન તેન. આ તો આખો દી લાલજી મારો ઠાકોરજી નકરી માળા જ ફેરવા કરે, આને કાંઈ આવડશે નહીં, કાલે હવારે મોટિયું થશે, પરણાવીને હારે મોકલજો, ત્યાં નણંદો ને હાહુઓ મેણા મારશે કે તારા બાપે નકરી માળા જ ફેરવાવી લાગે છે, કશું આવડતું નથી. પછી ઉપાધિ મારે આવશે એટલે બાપુ જરા ગરમ થઈ જાય કે નકરી ભક્તિ કરો છો, કાંઈક બીજું કરો, શું આ લાલજી લઈને રખડ્યા કરો છો. ત્યારે મોટી બા કે બાપુ આ મૂર્તિ મૂક્યા જેવી નથી. હા હા હા, એચકનું બધું ધરાય ધરાય કરો છો, શું તારો ભગવાન જમેશ? તો જમેશ બાપુ, કે અમે જ કોઈ દી ભાલ્યું નહીં. એકવાર બાપુનો મગજ બી આવી ગયો વડસડીમાં, એ કે દૂધ ધરાવે છે ને તારો ઠાકોરજી, દૂધ પી જાય તો તું ભગત સાચી, અને નહીંતર મારે ચાર છે આજ એક ઓછી કરી નાખવું કે છે. તરવાર બાપુના હાથમાં આવી ગઈ. મોટી બાને એમ થયું, ભલું પૂછો બાપુ, ક્રોધી બહુ છે. ભગવાનને હાથ જોડ્યા, પ્રભુ મને કોઈ શંકા નથી, અમે જે આગળ રાખીએ તમે અમારી ભાવના સ્વીકારો જ છો, થાળમાં ઓછું ન થાય તો અમે તો સમજીએ છીએ કે તમે અમારી ભાવના અંગીકાર કરી. પણ બાપુનો મગજ ગયો છે, દયા કરો. એટલે નાના એવા લાલજી એણે દૂધનો વાટક્યો ઝાલ્યો, ગઢ 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 દૂધ પીધું, અને પછી વાટક્યાનો ઘા એબલ બાપુના પગમાં કર્યો ઠાણા. હજી લાલજી ગઢડા છે, બાપુની તો આંખો પડી થઈ ગઈ, તરવાર હાથમાંથી પડી ગઈ, ને બકવા થઈ ગયો. મારી મોટી સમજી, હું ન સમજો, મારી મોટી સમજી. પગે લાગ્યા કે દીકરી તું તો કોઈક દેવી છો, અમારે ઘરે અવતરી અમારા ભાગ છે, હવે તમે તમારે ભક્તિ કરજે, હું કાંઈ નહીં બોલું. આવા સ્વામિનારાયણ પ્રભુએ પરચા આપ્યા છે એના ભક્તોને. જીવરામ વાંકા નેરનો જાણી મોટો ભક્ત રાજ, ભર દરિયામાં તારિયો તમે જીવન લઈને જહા. વાંકા નેરનો જીવરામ હતો, ગયો તો સિંધમાં વાણ લઈને માલ ખરીદવા, લઈને આવતો હતો અને વચમાં ચાંચિયા હોય વાણ ઘેરી લીધું, ચડી ગયા ના વાણમાં. જીવરામને વાંઈ હાથ બાંધી દીધા અને માથામાં 500 સરા મારી ઉલાવીને ફેંકી દીધો. મારા માલ ભરેલું વાણ લઈને ભાગ્યા, અને ઓલો પાણી પડ્યો પડ્યો તરે, દેહ બુડે નહીં, જીવ જાય નહીં, લોહી લોહી નીકળે. અને મનમાં એમ થયું કે હે નોધાર આના આધાર, હવે આવ્યું મારા બાપ, આ શરીર બુડતું નથી, પ્રાણ નીકળતો નથી, કૃપા કર મારા આત્માનો ઉદ્ધાર કર, હવે બીજી કોઈ ઈચ્છા નથી. ત્યાં તો ભગવાન સ્વામિનારાયણ સુંદર નૌકા લઈ ખુદ નાવિક બનીને આવ્યા. જીવરામનો હાથ જાલીને વાણમાં લીધો, હાથ છોડી નાખ્યા, માથે હાથ મૂક્યો, બધું રૂજાઈ ગયું, સારું થઈ ગયું. વાણમાં બિહારીને કાંઠે લાવ્યા અને જીવરામને એમ કીધું, હવે તમે તમારે આવ્યો જા. હવે આ ઘરે આવતો હતો ત્યાં કોકે આગળ સમાચાર આપ્યા એની બાને કે તમારો જીવરામ દરિયામાં મરી ગયો છે. ડોશી કે બોલબોલ કરો માં, મારો જીવરામ મરે નહીં. અરે ડોશી કઠણ અહીંયાની છો, છોકરો મરી ગયો, બધાને ભેગા કરો, મરણ પોગ પાડો અને બહુને ચૂડા કર્મ કરાવો. એવી ડોશીને બધાએ ભીમા લીધી, ડોશી રોઈ પડી. એ કે આ મુવા પરાયણ કરાવે છે, મારો જીવરામ મરે નહીં, ભગવાનનો ભગત છે, એની ભગવાન રક્ષા કરે. ડોશીને ભારે વિશ્વાસ, ડોશીના આંખમાં આહું આવી ગયા, પ્રભુ ખરેખર મારો જીવરામ મરી ગયો છે. ત્યાં મહારાજ દેખાણા, માં નથી મરવા દીધો, મેં બળ કરીને કહી દે બધાને કે હાંજે મારો જીવરામ આવશે, ઘર ભેગા થાવ બધા. ડોશી બોલી, જાઓ હોને ઘરે, નથી અમારી બહુને ચૂડા કર્મ કરાવવું, નથી અમારે કાંઈ કરવું, મારો જીવરામ હાંજે આવશે આવશે. બધા કે તો કાંઈ નહીં, અમે તો પાકા સમાચાર લાવ્યા છીએ ચાચી આગળથી, કે પાકા હોય કાચા હોય વેતા તો. હાંજે જીવરામ આવ્યો, બધી વાત કરી, પછી શું આનંદ થયો હશે એ તો એ જાણે. આવા સંપ્રદાયના પરચા અને આવા સ્વામિનારાયણ ભગવાન છે, અને આપણે એની કંઠી એનો તિલક ચાલો. ભાઈ ભાઈ હવે તો આ ભગવાનનું ભજન ચૂકીએ. એ ભાઈ હવે રોજ મંદિરે જયા વગરને રહી, હવે દંડવટ કર્યા વગરને રહી, માળા કર્યા વગર રહી, આવા ભગવાનને ભજ્યા વગર રહેવાય ખરું? અને આવું બધું સાંભળીએ જાણીએ ને તોય ભગવાનના મંદિરે રોજ ન જવાય, માળા ન થાય, પૂજા ન થાય, તો સમજી રાખજો દાડા આગળ હારા નથી. ભગવાનનું કામ ને સંતનું કામ જે એને કરવાનું છે એ કરી ચૂક્યા, હવે આપણે ઉપાડ લેવું પડે આપણા કલ્યાણ માટે. ઓલા તો આપણા કલ્યાણ માટે કરે છે, એના હારું નહીં, અને આપણે કોઈના હારું ક્યાં કરવાનું? આપણે આપણા ભલા માટે ભજન ધર્મ નિયમ ભક્તિ સેવા પૂજા બધું કરવું જ પડે ને. અરદેશરજી પારસી સુરતના કોટવાળ, બહુ જાણીતું નામ, તેને ઐશ્વર્ય જણાવીને દીધી દીવાન ગીરી દયાળ. સુરતમાં ભગવાન સ્વામિનારાયણને બોલાવ્યા હતા, 9 દિવસ મહારાજ રહ્યા હતા. અર્ધેશરને ઘરે પધરામણી કરી હતી. અર્ધેશર કોટવાળા અને એનો ભાઈ પીલું બે ભગત થયેલા અને મૂંઝવણમાં હતા. પછી ભગવાન સ્વામિનારાયણે સપનામાં અર્ધેશરજીને દર્શન દીધા અને ચાંદલો કર્યો કે હવારે તને રાજાનું તેડું આવશે અને નગરના કોટવાળ તરીકે મોટા હોદ્દા ઉપર તમારી નિમણૂક થશે, 1000 રૂપિયા પગાર ને બોલબાલા ને સન્માન. જાગી ગયા કે આ હું, મને ચાંદલો કર્યો ને મહારાજે આવું કીધું, મને ચાંદલો કર્યો ભગવાને. ઊભા થયા, અરીસામ જોયું, તાજો કરેલો ચાંદલો જોઈને પારસી નાચ્યો કે સ્વામિનારાયણ સત્ય છે.
પૂજા પાઠ કરીને તૈયાર થઈ ગયા ત્યાં રાજ્ય તરફથી માણસો આવ્યા કે ચાલો અમારા રાજાએ તમને નિમણૂંકમાં પાસ કર્યા છે, ગયા આવો પરચો મહારાજે ફાર્સી નાખ્યો. પછી એના પર રાજી થયા. ભગવાન સ્વામિનારાયણે કીધું કે ભરદેશ્વરજી માગવો એ માગો, તો બીજું કાંઈ જોતું નથી, આપની પાક આપો ધ્યાન કરવા. ભગવાન સ્વામિનારાયણ એને પાક આપી. આજે સુરતમાં પારસીને ઘેરે પાક છે. દર ભાઈ બીજને દિવસે મોટો ઉત્સવ થાય છે. સુરત જાઓ તો જોજો. માટે તમને કહું છું કે આ સત્સંગમાં છે ને આવડાવડા છોકરાને દિવ્ય બુદ્ધિથી જોવા. કાલ હવારે મોટા સંત થાય શું ખબર ભાઈ. વડનગરમાં હું રહેતો હતો, શ્યામચરણ સ્વામી ભુજના બહુ મહાન સંત હતા. તે બાળકોનું બાળમંડળ હાલતું હતું, છોકરા જ બેઠા હતા અને સ્વામી બહુ ભાવથી બધાને પગે લાગ્યા. તેથી હું પાર્ષદમાં હતો એટલે મેં સ્વામીને પૂછ્યું, ભાઈ સ્વામી આ બધા છોકરા છે આને તમે એટલા બધા પગે કેમ લાગો? મને કે તું છોકરા સમજે છે. આમાં તો કેટલાય ભગવાનના બહુ આગલા જન્મના મુક્તો હોય, ભક્તો હોય, આમાંથી તો કંઈક મોટા ભક્ત થશે, કંઈક મોટા સાધુ થશે. તું આવી બુદ્ધિ ક્યાં રાખે છે? આ તો છોકરા છે. એ વાત મને હજી યાદ છે, વર્ષોથી લગભગ 28 વર્ષથી આ વાતની. પણ એ સ્વામી છોકરાના મંડળને પગે લાગતા હતા. માટે કહું છું કે આપણે અહીંયા બાળ મંડળ ચલાવો, બાલિકા મંડળ ચલાવો, યુવક મંડળ ચલાવો, યુવતી મંડળ ચલાવો, એને માટે સંચાલક સંચાલિકા થઈને સેવા આપો, બધાને જમાડો, સ્વામિનારાયણ ભગવાન ઓળખાવો અને એમાંય તમે દિવ્ય ભાવ રાખો. સ્વામિનારાયણ ભગવાનનો જેને સંબંધ થાય એનો બેડો પાર. ગામો ગામ ભગવાન સ્વામિનારાયણના સંસ્કાર જીવને પડે એમાં મહારાજ રાજ્ય છે. એટલે બાળ યુવા પ્રવૃત્તિને વેગ મળે અને તમને બધાને એ નિમિત્તે કાંઈક સેવા મળે, ખરેખર કરવા જેવું છે. અને મને એ વાતનો આનંદ છે કે અહીંયા ખંભાતમાં એ પ્રવૃત્તિ બહુ સારી આ બધા યુવાનિયાઓ અને વડીલો ચલાવે છે. એને માટે જ્યારે વાપરવાનું થાય ત્યારે વાપરે છે અને એક પણ રવિ સભા બંધ રાખતા નથી. અહીંના લોકો માટે અહીંના લોકોને ધન્યવાદ છે. વાલા ભક્તો, વિકટ વેળા અંતકાલની હવે અદ્ભુત વાત છે. એ જ વિકટ વેળા, વિકટ વેળા અંતકાલની, હોય તે દિશાય ન કરે. માં બાપ, બેન, પત્ની, ભાઈ, રૂપિયા, બંગલા, ગાડી, હગા વાલા, ઓળખાણ, પોલીસ, ઇન્સ્પેક્ટર, કોઈ કોઈ કામ ન લાગે. વિપત વેળા અંતકાલની ત્યારે આવો છો દીન દયાળ. દુઃખ હરવા, દુઃખ હરવાની જ દાસના, સાથે લઈ વાહન વિશાળ. સંતો ભક્તો વિમાનો લઈને તમે પોતાના દાસના દુઃખ હરવા આવીને ઉભા રહ્યો છો. તેથી આવતા તાન આજે આવે છે. ભગવાનના ભક્તનું મોત, પગ ઘસીને મરે, કુવે પડીને મરે, વાઘ ખાઈ જાય, અગ્નિમાં પડે કે ડૂબી મરે નદીમાં કે એક્સિડન્ટમાં મરી જાય, પણ મારો વાલો આવીને ઉભા રહે એવા પરચા આપણે સાંભળ્યા છે, એટલું નહીં જોયા છે. આ સંપ્રદાય સત્ય છે. સ્વામિનારાયણ ભગવાન સત્ય છે. દેશ હોય કે પરદેશ હોય, ઘર હોય કે બહાર હોય, કે રસ્તે રોડે કોઈ દેહ છોડે કે કુવામાં પડી ન્યા મરે, સ્વામિનારાયણ ભગવાન આવીને ઉભા રહે અને એને જરૂર ધામમાં લઈ જાય છે. એ જી બ્રહ્મપુરે લઈ જાઓ છો બિરુદ સંહારીને શ્યામ, અંતકાળે મારા જીવને જરૂર મારે આવવું, બિરુદ મારું એને બદલે, એમ આખી દુનિયાને જણાવવું. બિરુદ સંહારીને અંતકાળે આવો છો એવું જાણી મેં આપના પ્રભુ શરણે કર્યો છે મુકામ. પુરુષોત્તમ તમે અમારો હાથ જાયલો છો, હવે નથી પીતા. ધ્રુવ તણી જેમ માછલી ધ્રુવ ભણી ખેંચાય, આપ તરફ વાલા માહરો સદા તેમ જ પ્રાણ તણા, સદા તેમ જ પ્રાણ તણા. ચંદ્ર ઉગે આકાશ
આકાશમાં જલધી તણું વધે જોર આ ચંદ્ર ઉગે આકાશમાં જલધી તણું વધે જોર તેમ આનંદ ઉભરાય છે જ્યારે નિર્ખું ધર્મ કિશો એમ મારા અંતરમાં આનંદ ઉભરાય છે જ્યારે તમને નિર્ખું ત્યારે વારે વારે શું આપને કહેવું કૃપા નિધાન સુખ દુઃખમાં કરો સહાયતા આવી ભક્ત વસલ ભગવાન હે જી ગુણને અવગુણ અમતણા રે ગુણને અવગુણ વાલા અમતણા અળગા કરીને અલબેલ વિશ્વ વિહારી લાલજી હારે આવો છોગાવાળા છે હે જે આવો છોગાવાળા છે આવું અદભુત આ કીર્તન એની આજે આ ખંભાતમાં રવિસભામાં વ્યાખ્યાન કરીને ભગવાન સ્વામિનારાયણના ચરણમાં સમર્પિત કરું છું. વાલા ભક્તો, કથા સાંભળીએ અને એમાંથી જો જીવન બદલીએ તો ભગવાન બહુ રાજી થાય. ખાલી સાંભળીને પ્રસાદ લઈને ભાગી જઈએ એનો કાંઈ અર્થ નથી. માટે આ કથામાંથી કાંઈક ને કાંઈક લેજો, જીવન અવશ્ય સુધારજો એવી આપના સૌની આગળ વિનંતી, કહો તો વિનંતી, આજ્ઞા કહો તો આજ્ઞા કરું છું. સૌ કોઈને જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજના ચરણેથી અમારા જય સ્વામિનારાયણ.